शांति। हवे बधा पोतानी जग्याए उभा थई जाओ। लागे बधा बेसी बेसी थाकी गया छे। हा हवे बब्बे नी जोड़ी बनी जाओ, पोतानी एक एक जोड़ी पाकी करी दो। બે બેની જોડી બની જાઓ, હવે જોડી જોડી એકબીજાની સામે ઉભા રહો। બબ્બેની જોડી એકબીજાની સામે ઉભા રહી જાઓ, વાત નથી કરવાની, વાત નથી કરવાની, એકબીજાને શાંતિથી જુઓ। તમારા પાર્ટનર કેવા દેખાય છે? હવે એકબીજાને જોઈને મુસ્કરાવો। હવે એકબીજાથી પીઠ કરી દો, એકબીજાથી પીઠ કરો, આમ આમ પાછળ ફરી જાઓ, હા એમ એકબીજાથી પીઠ કરો। હા હવે નવા પાર્ટનરને જુઓ, તમારા નવા પાર્ટનરને જુઓ, સ્માઇલ કરો, સ્માઇલ, હસો, બેસી જાઓ। ઓમ શાંતિ। અત્યારના સત્રને આપણે શરૂ કરીએ। ખૂબ સુંદર વિષય છે નારી જાગૃતિ। આ નારી જાગૃતિ વાંચીને લાગે છે કે ભાઈઓ એટલે નથી આવ્યા, હા અડધો અડધ ભાઈઓ ક્યાં જતા રહે। આ વિષય તમારા માટે પણ છે, બહેનોને જગાડવામાં કે ઊંઘાડવામાં ભાઈઓનો હાથ છે ને, હા એટલે આ વિષય ભાઈઓ અને બહેનો બધાને માટે છે। સમાજ નર અને નારી બંનેથી બનેલો છે। આમ પણ આપણે કહીએ છીએ કે આ સંસાર એ પુરુષ અને પ્રકૃતિથી બનેલો છે। એમાં પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે શરીર। આત્મા શરીર ધારણ કરે પછી એ કર્મ કરી શકે છે, સંસાર ચાલે છે। એ જ રીતે જે આખો સમાજ છે એ સ્ત્રી અને પુરુષ બેનાથી બનેલો છે। જેમ રથના બે પૈંડા હોય છે, બંને પૈંડાની સમાન ગતિ હોય, બંને પૈંડા સરખી રીતે ચાલે તો જ એ રથ સારી ગતિ કરી શકે। એક પૈંડું આગળ જાય અને બીજું પાછળ રહી જાય, એક પૈંડું ફાસ્ટ ચાલે અને બીજું ધીમું ચાલે, તો એ રથ સારી ગતિ ન કરી શકે। એ જ રીતે સમાજ જીવનના બે પૈંડા છે, સ્ત્રી અને પુરુષ. એ બંનેની ગતિ સમાન થવી જોઈએ, તો જ સમાજ સારી રીતે પ્રગતિ કરી શકે. ભાઈઓ આગળ વધી જાય અને બહેનો પાછળ રહી જાય, અથવા બહેનો તીવ્ર ગતિથી ચાલે અને ભાઈઓ ધીમી ગતિથી ચાલે, તો પણ સમાજ જીવન સારું ન બની શકે. એટલા માટે સ્ત્રી અને પુરુષ બંનેની સમાન ગતિ થવી જરૂરી છે. એક સમય આ સંસારનો એવો હતો કે જ્યારે નર અને નારી બંને દેવી અને દેવતા હતા, જેને આપણે સતયુગ કહીએ છીએ, સ્વર્ગ વૈકુંઠ કહીએ છીએ. તો એ સ્વર્ગ કે વૈકુંઠ આકાશમાં નથી, પણ ભારત જ સ્વર્ગ હતું, અને એટલા માટે ભારતને દેવભૂમિ આપણે કહીએ છીએ. અહીંયા બહેનો દેવી સમાન હતા, ભાઈઓ દેવતા સમાન હતા. એટલા માટે આપણે જે પેલું ગીત ગાઈએ છીએ ભારત દેશની મહિમાનું, કે જ્યાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા, વો ભારત દેશ હૈ મેરા. આ ગીત સાંભળ્યું છે? હા, એ ગીતની અંદર જ આવે છે કે આ એ ભારત દેશ છે જ્યાં હર બાલક એક મોહન થા ઓર રાધા એક એક બાલા. આ એ ભારત દેશ છે જેનો દરેક બાળક કૃષ્ણ જેવો હતો, દરેક બાલિકા શ્રી રાધા સમાન હતી. એટલે શ્રી કૃષ્ણ રામ રાજ્ય આ દેશમાં હતું, ભારત જ સ્વર્ગ હતું. નર અને નારી બંને દેવી દેવતા હતા, અને એટલા માટે સ્વર્ગમાં અપાર સુખ હતા. બલ્કી માતાઓ ની મહિમા પહેલા થતી હતી, પછી ભાઈઓનું નામ લેવામાં આવતું હતું. શ્રી લક્ષ્મી નારાયણ પછી આપણે કહીએ છીએ, શ્રી સીતારામ કહીએ છીએ, શ્રી રાધે કૃષ્ણ કહીએ છીએ, ઉમા શંકર કહીએ છીએ. પહેલા દેવીની મહિમા આવે છે, પછી દેવતાની મહિમા આવે છે. ભગવાનને જે આપણે સંબોધન કરીએ છીએ એમાં પણ પ્રથમ ત્વમેવ માતા કહીએ છીએ, પછી ત્વમેવ પિતા. એટલે બહેનો દ્વારા ભાઈઓનો પરિચય અપાતો હતો. સિયાપતિ રામ, રમાપતિ નારાયણ, ઉમાપતિ મહાદેવ. એટલે દેવીઓ દ્વારા દેવતાઓનો પરિચય કરાવવામાં આવતો હતો. પરંતુ દ્વાપર યુગથી જેમ જેમ શરીરના ભાનમાં આપણે આવતા ગયા, આત્મ સ્વરૂપને ભૂલી ગયા, એટલે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એ ભાન આપણામાં એ ભેદ મનની અંદર ઉત્પન્ન થાય. અને દ્વાપર યુગથી પછી પુરુષ પ્રધાન સૃષ્ટિ બની ગઈ, સ્ત્રી ગૌણ બની ગઈ. શાસ્ત્રોની અંદર પણ એને દાસી કહેવામાં આવી. એટલે એક ઇમ્બેલેન્સ સમાજની અંદર ક્રિએટ થઈ. સ્ત્રીને અબળા સમજવા માંડ્યા, બહેનોના ઉછેરમાં પણ ભેદભાવ રાખવા માંડ્યા. ઘરમાં દીકરો પેદા થાય તો આપણે ખુશી મનાવીએ છીએ, પેંડા વેચીએ છીએ, અને દીકરી પેદા થાય તો મોઢું પીળું થઈ જાય છે. આ ભેદભાવ છે અને એને કારણે આજે સમાજ અવ્યવસ્થિત થઈ ગયો, આપસમાં જ ઘર્ષણ થવા માંડે. આજે ફરીથી એ સમય આવ્યો છે, કારણ કે સમાજની જે સ્થિતિ બની ગઈ એના પરિણામથી લોકો જાગ્યા કે જો બહેનોનો વિકાસ કરવામાં નહીં આવે તો ઘરના સભ્યો પણ એવા જ રહી જશે, બાળકોમાં પણ સારા સંસ્કાર નહીં આવે. કારણ કે બહેનો ઘર સંભાળે છે, મોટે ભાગે ભાઈઓ કમાવા માટે ઘરની બહાર રહેતા હોય છે. ઘરનું વાતાવરણ બહેનોથી બનતું હોય છે, એટલે ગૃહિણીથી ઘર કહેવામાં આવે છે. બાળકોમાં સંસ્કાર સિંચન, ચરિત્ર નિર્માણનું કાર્ય પણ બહેનો કરતી હોય છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. એક માતાને જો સુશિક્ષિત કરવામાં આવે, સુસંસ્કૃત કરવામાં આવે, એના જીવનનો ખરેખર વિકાસ કરવામાં આવે તો એ અનેકોના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. એટલા માટે આજે ગવર્મેન્ટ પણ મહિલા સશક્તિકરણની કેટલી યોજનાઓ બનાવે છે. આજે ઘણું પરિવર્તન સમાજમાં આવી ગયું છે. પહેલા બહેનોને ભણવા નહોતા દેતા, ઘરની 4 દિવાલોમાંથી બહાર આવવા નહોતા દેતા, પરંતુ છેલ્લા 50 વર્ષના ઇતિહાસને આપણે જોઈએ તો હવે ઘણું પરિવર્તન થયું છે. આજે બહેનો પણ ભણી રહ્યા છે, બલકે કુદરતી રીતે અમુક વિશેષ ગુણો બહેનોમાં હોવાને કારણે ભણવામાં પણ ખૂબ આગળ જઈ રહી છે. માનસિક શુદ્ધિ અને વૃત્તિની સ્થિરતા તુલનાત્મક રૂપે બહેનોમાં અધિક હોય છે. એનામાં પ્રેમ, વાત્સલ્ય, ત્યાગ, સહનશીલતા, સમર્પણ, ક્ષમાભાવ, લાજ, સતીત્વ, ધૈર્ય એવા કેટલાય ગુણો છે જે કુદરતી રીતે બહેનોમાં વિશેષ હોય છે. એટલે આજે સમાજના દરેક ક્ષેત્રમાં બહેનો પણ ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહી છે. બહેનોને પણ મતાધિકાર છે, પરંતુ શું આ બધું થયા પછી પણ આપણી એકબીજા પ્રતિ જે દ્રષ્ટિ છે, નજર છે, એ ઊંચી બની છે ખરી? આત્મનિરીક્ષણ કરવાની આ વાત છે. ભાઈઓ પણ પોતાનું આત્મનિરીક્ષણ કરે, બહેનો પોતે પણ પોતાનું આત્મનિરીક્ષણ કરે કે શું આપણી એકબીજા માટે ઊંચી નજર થઈ છે ખરી? પુરુષપણાના ભાનને કારણે શું આપણે બહેનોને માન આપી શકીએ છીએ ખરા? શું બહેનો બહેનોને ઊંચી નજરે જુએ છે ખરી? આ એક સ્વ ચેકિંગની વાત મેં તમને કરી છે. અહીંયા આપણે જ્યાં બેઠા છીએ આ એક આધ્યાત્મિક સ્થાન છે. અહીંયા કોઈ જાતિ ભેદ નથી, કોઈ ધર્મ ભેદ નથી, કોઈ રાજનીતિના પક્ષો નથી, કોઈ વર્ણ ભેદ નથી, કોઈ લિંગ ભેદ, ભાષા ભેદ નથી. આ શિવ બાબાનું પવિત્ર ઘર છે. સમાજની અંદર સમાનતા લાવવા માટે અને એકબીજા પ્રત્યે ઊંચી નજર આપણી બને એના માટે અહીંયા જે પણ ભાઈ બહેનો આવે છે મહેમાન બનીને, એને પહેલો પાઠ એ જ પાકો કરાવવામાં આવે છે કે શરીરના ભાનને ભૂલો, પોતાને આત્મા નિશ્ચય કરો. શરીરથી કોઈ સ્ત્રી છે, શરીરથી કોઈ પુરુષ છે, પણ વાસ્તવમાં આપણે છીએ આત્માઓ. એક જ પિતા પરમાત્માના બાળકો આપસમાં આત્મા આત્મા ભાઈ ભાઈ છીએ. આત્માની નજરથી આપણે જોવાનું છે. શરીર ભાન ન આવે એટલા માટે આ સંસ્થાના ઇતિહાસની વાત હું તમને કહીશ કે 1936માં જ્યારે શિવ બાબાએ બ્રહ્મા બાબા દ્વારા આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી સિંધ હૈદરાબાદની અંદર, જે આજે પાકિસ્તાનનો ભાગ છે, શરૂઆતમાં જ 300-400 ભાઈ બહેનોએ પોતાનું જીવન સમર્પિત કર્યું. એમાં પણ 350 બહેનો હતી, 50-60 ભાઈ હતા. કારણ કે ભાઈઓને પરણિત હોય તો પોતાના ગૃહસ્થની જવાબદારી હોય છે, કુંવારા હોય તો મા બાપની જવાબદારી હોય, એટલે એ જલ્દી સમર્પણ ન થઈ શકે. પરંતુ કુમારીઓ 350 બહેનોમાં 50 માતા હશે, 300 કુમારીઓ હતી. કારણ કે કુમારી સ્વતંત્ર છે, લગ્ન કરીને ક્યાંય બંધાઈ નથી, એટલે એનું જીવન ઈશ્વરને આપી શકે છે. તો લગભગ 350 બહેનો સમર્પિત હતા. આજથી 70 વર્ષ પહેલાની વાત છે, જ્યારે સમાજમાં બહેનોને આગળ આવવા નહોતા દેતા અને ભગવાનના આદેશ પર, કારણ કે પરમાત્માનો આદેશ હતો કે માતા એ પ્રથમ ગુરુ છે. વંદે માતરમ એ આપણી સંસ્કૃતિ શીખવે છે અને વિદ્યાની દેવી સરસ્વતી છે એટલા માટે આ જ્ઞાનનું શિક્ષણ આપવા માટે બહેનોને નિમિત્ત બનાવવામાં આવે એવો આદેશ પરમાત્માએ આપ્યો. અને એટલા માટે બ્રહ્મા બાબાએ પણ પોતાની બધી પ્રોપર્ટી 5 બહેનોના નામે ટ્રસ્ટ કરીને સમર્પણ કરી કે એનાથી સમાજની સેવા કરો. તો શરીરનું ભાન ન રહે કે હું સ્ત્રી છું, કારણ કે જ્યારે આપણે સ્ત્રી ભાનમાં રહીએ છીએ ત્યારે આપણામાં કોમળતા નાજુકતા આવતી હોય છે, હું આ કરી શકું, હું આમ ન કરી શકું. એટલે બાબા એ જ્યારે બહેનોને સેવા પર મોકલી તો ઘણા એમ પૂછતા હતા કે તમે ચાંદલો કેમ નથી કરતા. તો આજે સવારે પણ મેં આપ સૌને બતાવ્યું કે આ તિલક ચાંદલો કરવો એ આત્માની નિશાની છે. આપણે ભક્તિમાં અક્ષત કુમકુમ લગાડીએ છીએ, અહીંયા ત્રીજું નેત્ર બતાવીએ છીએ, એ આત્મજ્ઞાનની નિશાની છે. તો ભક્તિમાં ચાંદલા કરીએ છીએ, અક્ષત કુમકુમ લગાડીએ છીએ, પરંતુ શરીરના ભાનમાં જ રહીએ છીએ. અહીંયા અમે ચાંદલો નથી કરતા, અક્ષત કુમકુમ નથી લગાડતા, પણ આત્માની સ્મૃતિમાં રહીએ છીએ. એ આત્મભાન વિકસિત કરાવવા માટે અને સ્ત્રીપણાનું ભાન ભૂલાઈ જાય એટલે ચાંદલો નથી લગાડવાનો. એક ભાઈએ એમ પૂછ્યું કે બાબા તમને કાનમાં, નાકમાં, ગળામાં કંઈ પહેરવા કેમ નથી દેતા. તો બાબાએ ખૂબ સરસ એનો જવાબ આપ્યો કે જેમ કોઈ ગાય ભેંસને આપણે ઘોડાને નાથવો હોય તો આપણે શું કરીએ છીએ, એના નાકમાંથી ગળામાંથી દોરડાઓ નાખીએ છીએ. બેનો કોમળ છે એટલે દોરડા તો નખાય નહીં, એટલે આ ઘરેણા એ દોરડા છે જેનાથી સ્ત્રી ભાન પાકું થઈ જાય છે, પરવશ થઈ જઈએ છીએ. એટલે બાબાએ એનાથી મુક્ત રાખ્યા કે આત્મા શક્તિ છે. આપણે કહીએ છીએ નારી શક્તિ, પુરુષ શક્તિ, પરંતુ શરીર નારી છે, શરીર પુરુષ છે, શક્તિ કોણ છે? આત્મા શક્તિ છે. એ આત્મા ભાનમાં રહેવાનો અભ્યાસ કરાવવામાં આવ્યો અને એના કારણે એ સમર્પિત બહેનો એટલી પવિત્ર, દિવ્ય અને શક્તિશાળી બની કે 1950માં જ્યારે માઉન્ટ આબુ આવ્યા અને 1952માં બાબાએ બધી બહેનોને કીધું કે બસ બધા ભારતના અલગ અલગ શહેરોમાં ચાલ્યા જાઓ અને ત્યાં જઈને તમારે સેવા કરવાની. ત્યારે કોઈ ઓળખાણ પણ નહોતી, કોઈ પૈસા નહોતા, કોઈ સાધન નહોતું, માત્ર બાબાએ ગાડી ભાડાના પૈસા આપીને બધાને મોકલ્યા. પણ આત્મામાં શક્તિ હતી, મનમાં પરમાત્માની યાદ હતી, સત્ય જ્ઞાનની હિંમત હતી, એનાથી આ સેવા કાર્ય શરૂ થયું અને આટલા કેન્દ્રો ખુલી ગયા. આજે હજારો બહેનો તૈયાર થઈ ગઈ. એટલે આપણે માત્ર ભણીએ ગણીએ, નોકરી ધંધા કરીએ કે મતાધિકાર મેળવીએ, એનાથી આપણી મનોવૃત્તિ બદલાતી નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણી વૃત્તિ અને દ્રષ્ટિ શુદ્ધ નથી થતી. આજે ગામે ગામ સુવિધાના સાધન પહોંચી ગયા છે. આપણે દુનિયાભરની વાતો ઘર બેઠા જાણતા થઈ ગયા છે, કારણ કે આપણા ઘરમાં ટીવી છે, રેડિયો છે, સમાચાર પત્રો, અખબાર આવતા હોય છે, આપણને ઇન્ટરનેટ દ્વારા, ઈમેલ દ્વારા ઘર બેઠા આખી દુનિયાનું જ્ઞાન મળે છે. એટલે આજે એવું નથી કે આપણે કંઈ જાણતા નથી. પહેલા આપણે એમ સમજતા હતા કે ભાઈ ગામડામાં બેઠા છીએ, ખૂણામાં છીએ, કશી ખબર પડતી નથી, આપણે પછાત છીએ. પરંતુ હવે તો ઘર બેઠા આખા દુનિયાનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે છે. કમ્પ્યુટર આવી ગયા, ઈમેલ, ઇન્ટરનેટ આવી ગયા, સોલાર લેસર આવી ગયા, ટીવી વિડીયો આવી ગયા, અખબાર મેગઝીન્સ બધા ઘર ઘરમાં આવતા થઈ ગયા. એટલે દુનિયાભરની જાણકારી આપણને પ્રાપ્ત થઈ રહી છે. અને એટલા માટે આપણી રહેણી કરણી, આપણા પહેરવેશ માં નવા જમાનાની અસર ગામડામાં પણ છે. જે લેટેસ્ટ ફેશન ચાલે છે એ આપણે ગામડામાં પણ જોઈએ છે. સુખ સુવિધાના સાધનો પણ આવી ગયા છે, પરંતુ આપણે પોતાના દિલને પૂછીએ કે આ બધું પ્રાપ્ત થયા પછી પણ જીવનમાં ખુશી છે, સંતોષ છે, એકબીજાથી આપણે સંતુષ્ટ છીએ, આપણે આપણી પત્નીથી સંતુષ્ટ છીએ, આપણે આપણા પતિથી સંતુષ્ટ છીએ, જીવનમાં પ્રસન્નતા ખુશી છે નથી. ચલો પહેલા સાધન નહોતા, સગવડ નહોતી, અભણ હતા, દૂર દરાજ ગામડાઓમાં બેઠા હતા. હવે તો આવવા જવાના બધા સાધન થઈ ગયા, ઘર ઘરમાં ટીવી, રેડિયો, ફ્રીજ, સ્કૂટર, આ તો બધું સામાન્ય થઈ ગયું છે. મોબાઈલ આવી ગયા, ખેતરોમાં પણ ભાઈ બહેનો મોબાઈલ લઈને જાય છે. ખુશીની વાત છે કે વિજ્ઞાને અને ટેકનોલોજીએ આપણને બધી સગવડ કરી દીધી છે. ખૂબ સારા સાધન આપણી પાસે આવી ગયા છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી આપણે કરતા થઈ ગયા છે. પરંતુ આપણા જીવનની ક્વોલિટી સુધરી છે ખરી? કોઈ વસ્તુ આપણે ખરીદીએ તો આપણે એની ક્વોલિટી જોતા હોઈએ છીએ કે ભાઈ આ સારી ક્વોલિટીનું છે ને. પણ આપણા જીવનની ક્વોલિટી કેવી છે? જીવન દિન પ્રતિદિન જે શ્રેષ્ઠ અને શુદ્ધ હોવું જોઈએ એને બદલે આપણે અનેક પ્રકારના વ્યસન, વિકારો, બુરાઈઓના શિકાર થતા આપણે જઈએ છીએ. આપણે શરીરથી સુંદર દેખાતા થઈ ગયા છીએ, પરંતુ ચરિત્રની સુંદરતા, સંસ્કારોની સુંદરતા નથી રહી. તો આ વિદ્યાલય નર હોય કે નારી હોય, યુવા હોય કે વૃદ્ધ હોય, એ જાગૃતિ અપાવે છે કે આપણા અંદરનો ચરિત્રનો વિકાસ થયો છે ખરો? ભૌતિક વિકાસ થયો છે, આપણું બાહ્ય ભૌતિક સાંસારિક જીવન આગળ વધ્યું છે, પણ આપણું અંદરનું ચરિત્ર, આપણા ગુણ અને સંસ્કાર દિવસે દિવસે ઓછા થતા જાય છે. આજે આપણે એકબીજાનું સહન નથી કરી શકતા. તમે તમારા મા બાપનું કે તમારા વડીલોનું તમે જે સહન કર્યું, આજના બાળકો તમને સહન કરે છે ખરા? તરત સામો જવાબ આપે છે. એકબીજા સાથે મળીને રહી શકતા નથી. પરિવાર તૂટતા જાય છે. જે સંયુક્ત કુટુંબો હતા એ વિભક્ત થતા જાય છે, કારણ કે એકબીજા સાથે સંસ્કારોનો સુમેળ નથી. લડાઈ અને ઝઘડા થતા હોય છે, એટલે બધા અલગ રહેવા ઈચ્છે છે. પરિવાર તૂટતા જાય છે, સંબંધો તૂટતા જાય છે, છૂટાછેડાના કેસ વધતા જાય છે. આજે પોતાની પત્નીથી સંતુષ્ટ નથી એટલે બીજી બેન સાથે સંબંધ છે, પોતાના પતિથી સંતુષ્ટ નથી એટલે એને બીજા પુરુષનું આકર્ષણ છે. ચરિત્રની શુદ્ધિ રહી નથી. કોઈ આપસમાં વાત બને, ભૂલ થઈ જાય, આપણે એકબીજાને માફ નથી કરી શકતા. વર્ષો સુધી મનમાં એ ગાંઠ બનેલી રહે છે. આમ પૂછીએ તો કહેશે કે બેન યાદ નથી રહેતું, ભૂલી જવાય છે. અને આવી વાતો વર્ષો પહેલાની પણ યાદ હોય કે મને યાદ છે 25 વર્ષ પહેલા એણે મને આમ કીધેલું, એણે બધાની વચ્ચે મારું અપમાન કરેલું. એ નકારાત્મક વાતો યાદ જ, જે યાદ રહેવું જોઈએ એ યાદ રહેતું નથી. જે ભૂલી જવું જોઈએ, માફ કરવું જોઈએ, એ માફ થતું નથી. આપણે એકબીજા માટે ત્યાગ નથી કરી શકતા. ઘરડા મા બાપની સેવા કરવા કોઈ તૈયાર નથી, કારણ કે દરેક ભૌતિક ઇન્દ્રિય વિષયી સુખો ભોગવવા માટે ઈચ્છે છે. કોઈ એકબીજા માટે ત્યાગ કરવા તૈયાર નથી. એટલે જીવનમાં આટલી બધી પ્રાપ્તિ થવા છતાં પણ જે કાંઈ છે એ ઓછું છે અને હજુ વધુ જોઈએ છે એવો રોગ બધાને લાગુ પડેલો છે. જે છે એ ઓછું છે, હજુ વધારે જોઈએ છે. અને એટલે આપણે માંગતા રહીએ છીએ, દહેજમાં માંગીએ છીએ, કારણ કે આપણી ઈચ્છાઓનો કોઈ અંત નથી. એટલે ખુશી નથી, આનંદ નથી. આ વસ્તુ આપણને બતાવે છે કે આપણે કંઈક વિચારવાની જરૂર છે, પોતાના અંતરનો વિકાસ કરવાની જરૂર છે. બહારથી ઘર અને સંસાર ભરાઈ ગયા છે, એટલી નવી નવી વસ્તુઓ નીકળે છે, હે ને? હજારો પ્રકારના ચપ્પલ ને હજારો પ્રકારની સાડીઓ, કોઈ અંત જ નથી. દરેક વસ્તુમાં કેટલી વેરાયટી છે. પહેલા એક લાઈફ બોય અને લક્સ નામ સાંભળતા હતા, આજે સેંકડો પ્રકારના સાબુ, તેલ, પાવડર, શેમ્પૂ. પહેલા ભારતમાં એક એમ્બેસેડર અને ફિયાટ કાર દેખાતી હતી, આજે રોજ સેંકડો નવા મોડેલ ગાડીના આવે છે. જે વસ્તુ આજે નવી છે, ફેશન છે, 2 મહિના પછી આઉટ ઓફ ફેશન થઈ જાય, બીજી નવી વસ્તુ નીકળે છે. ભૌતિક વિકાસ ખૂબ છે, સાધનોની કમી નથી, મનુષ્ય અંદરથી ખાલી છે. એકબીજાને પ્રેમ નથી કરી શકતા, ખુશીમાં રહી નથી શકતા, મળીને કામ નથી કરી શકતા. વ્યક્તિ અંદરથી ખાલી થતો જાય છે. જરૂરત છે પોતાના અંતર વિકાસની. એક ચિત્ર હું તમારી સામે રાખું છું. નવરાત્રિના દિવસોની વાત યાદ આવે છે. નામ લઈએ છીએ કે માતાજીના ગરબા ગાવા જઈએ છીએ. આજે શહેરોમાં તો ગામડાનું મને ખબર નથી, પણ શહેરોમાં ગરબાને નામે શું ચાલે છે? ફેશન શો અને કેટલા અશ્લીલ કામો થતા હોય છે. આ બધી વસ્તુ શું બતાવે છે? કે અંદરનો સુધાર થવો જરૂરી છે. જે દેશમાં ચરિત્ર એ મૂંડી કહેવાતી હતી, ચરિત્ર ગયું તો સર્વસ્વ ગયું એમ કહેવાતું હતું, આજે એ દેશમાં પવિત્રતા જેવી કોઈ ચીજ નથી રહી. ખુલ્લેઆમ ચરિત્ર ખરાબ કરવામાં આવે છે, પવિત્રતાની લાજ લૂંટવામાં આવે છે. એવા કપડા પહેરીએ છીએ, એવી ચાલ ચાલીએ છીએ, એવા ડાયલોગ બોલીએ છીએ કે વિષયી વૃત્તિઓ ઉત્તેજિત થાય, દૈહિક ભાવો જાગૃત થાય. એટલા માટે એક ચિત્ર તમારી સામે રાખું છું. એક દેવીનો ફોટો છે અને એક અભિનેત્રીનો ફોટો છે. બંને સ્ત્રી છે, બંને વસ્ત્ર અલંકાર આભૂષણો પહેર્યા છે, પણ એક દેવીની સામે મનમાં કેવા ભાવ આવે છે? પવિત્ર ભાવ, પૂજ્ય ભાવ. ગમે તેવો વિષયી પતિત મનુષ્ય પણ પોતાના પાપ કબૂલ કરે છે, ફરી પાપ ન કરવાની દ્રઢતા લે છે, અને એક અભિનેત્રીની સામે મનમાં કેવી વૃત્તિઓ જાગે છે? બંને સ્ત્રી છે, બંને વસ્ત્ર અલંકાર આભૂષણોથી શણગાર કર્યો છે, પણ એકની સામે મન પવિત્ર બને છે, એકની સામે દૈહિક વૃત્તિઓ જાગે છે. બંનેમાં શું અંતર છે? એવી કઈ વિશેષતાઓ છે કે દેવીની સામે મન શુદ્ધ બને છે? આટલા બધા ઘરેણા, વસ્ત્ર અલંકાર દેવીએ પહેર્યા છે, છતાં આપણે એને ફેશનેબલ કહીએ છીએ ખરા? જો એટલા વસ્ત્ર અલંકાર આભૂષણ આપણે પહેરીને બેસીએ તો લોકો શું કહેશે? ફેશનેબલ થઈ ગયા છે. એને આપણે કેમ ફેશનેબલ નથી કહેતા? એની સામે મન કેમ સુંદર પવિત્ર રહે છે? કારણ કે માત્ર આ ઘરેણા અને વસ્ત્રોનો શણગાર નથી, પણ એ દેવીની અંદર પવિત્રતા છે, દિવ્ય ગુણોનો શણગાર છે. એની આંખોમાં પવિત્રતા છે, એના ચહેરા ઉપર સંતુષ્ટતા છે, એના આખા વ્યક્તિત્વમાં અંતર્મુખતા છે, ચંચળતા નથી. આજે શારીરિક વ્યક્તિત્વની સાથે સાથે આધ્યાત્મિક વ્યક્તિત્વ બનાવવું જરૂરી છે. અમે એમ નથી કહેતા કે આપણે સાવ ગવારની જેમ રહીએ, મેલા ઘેલા કપડા પહેરીએ, અસ્વચ્છ રહીએ એમ નથી કહેતા. આપણે સ્વચ્છ રહીએ, વ્યવસ્થિત રહીએ, પરંતુ સાથે સાથે પોતાના ચરિત્રને શુદ્ધ બનાવીએ, જીવનમાં સારા ગુણોની ધારણા કરીએ તો આપણે પણ મનુષ્યમાંથી દેવતા બની શકીએ. તો જીવનમાં અમુક ગુણોનો વિકાસ કરવાની જરૂર છે. કેટલાક ગુણો માટે હું તમને બતાવીશ. રિગાર્ડ દો, રિગાર્ડ લો, એકબીજાને માન આપો અને માન લો. આપણે દરેક ઈચ્છીએ છીએ કે દરેક આપણી સાથે સન્માનથી વ્યવહાર કરે. કોઈ આપણું અપમાન કરે એ આપણને ન ગમે. દરેક આપણને માન આપે. જો આપણે દરેક પાસેથી માન જોઈતું હોય તો આપણે પણ દરેકને માન આપીએ. નાના હોય, મોટા હોય કે સમાન હોય, દરેકને માન આપો તો ઓટોમેટિક માન મળે. ચિત્રમાં બતાવ્યું છે કે વિદેશમાં એકબીજાને હેન્ડશેક કરતા હોય છે. હેન્ડશેક કરના અર્થાત પાંચ ગુના હમ આપકો માન દેતે. પરંતુ ભારતની સંસ્કૃતિ આપણને શું શીખવે છે? નમસ્કાર મીન્સ અમે 10 ગણું તમને માન આપીએ છીએ. અને આપણા વડીલોને પગે પડીએ છીએ મીન્સ 20 ગણું માન આપીએ છીએ. તો માન આપીશું તો માન મળશે. બીજાને પ્રેમ આપીશું તો આપણને પ્રેમ મળશે. સુખ આપીએ તો સુખ મળે. બીજાને સહયોગ આપીએ તો આપણને સહયોગ મળે. જે આપણને જીવનમાં જોઈતું હોય એ પહેલા બીજાને આપો. જો દુઃખ આપશો તો દુઃખ જ મળશે. એટલા માટે સન્માન આપો. આ સંસારમાં દરેક મહાન છે, કારણ કે દરેક આત્મા ભગવાનનો બાળક છે. એટલે ઘરડા હોય, ગરીબ હોય, બીમાર હોય, અભણ હોય, ગામડાના હોય, શહેરના હોય, દરેકને માન આપો. કારણ કે માનવ પોતે જ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. આપણે એકબીજાને ઊંચી નજરથી જોવાની જરૂર છે. આપણે જ એકબીજાને ધુત્કારીએ છીએ. મનુષ્ય મનુષ્યને જ હીન સમજે છે. એટલે આ એક ગુણ પાકો કરીને દરેક જાય કે આપણે દરેકને માન આપવાનો છે. આ બીજા ગુણની વાત છે. ઝુકના ઝુકના નહીં પરંતુ ઝુકાના હૈ, નમ્રતાની વાત છે. આપણે અભિમાની અકડું નથી બનવાનું. હે ને, ઘણી વખત આપણે ભણીએ ગણીએ એટલે અભિમાન આવી જાય. કમાતા હોઈએ તો અભિમાન આવી જાય. કોઈ પણ દુનિયાવી વિકાસ કરીએ તો અભિમાન આવે છે. પરંતુ સાચું જ્ઞાન નમ્રતા લાવે છે. મિથ્યા જ્ઞાન અભિમાન લાવે. એટલે જીવનમાં નમ્રતા અપનાવવાની છે. સંસારમાં જે પણ મહાન થઈ ગયા એનામાં નમ્રતા હતી. અભિમાન ના આવવું જોઈએ. ચિત્રમાં બતાવ્યું છે કે એક વૃક્ષ પર જ્યારે ફળ લાગે છે તો એ વૃક્ષની ડાળીઓ ઝૂકે છે. એમ આપણા જીવનની અંદર જ્યારે દિવ્ય ગુણ ધારણ થાય તો આપણામાં નમ્રતા આવે છે. નમ્ર વ્યક્તિ બધાની સાથે ચાલી શકે. એટલે અભિમાની અકડું નથી બનવાનું, નમ્ર બનવાનું છે તો બધાની સાથે સેટ થઈ શકશો. ત્રીજી વસ્તુ, સહનશીલતા. સહનશીલતા એટલે આત્મા શક્તિશાળી બનાવવાની છે. જે આધ્યાત્મિક અને નૈતિક શક્તિવાળા હોય છે એ જ સહનશીલ હોઈ શકે છે. આજે સહન નથી કરી શકતા એટલે નાની નાની વાતમાં સંબંધો તૂટી જાય છે. મોટી મોટી કંપનીઓ, ઉદ્યોગો અલગ થઈ જાય છે કારણ કે એકબીજાને ટોલરેટ નથી કરી શકતા. આત્મા શક્તિશાળી નથી એટલે તરત રિએક્ટ કરીએ છીએ, સામો જવાબ આપીએ છીએ. તમે અખબારમાં, સમાચાર પત્રમાં એવા કેટલાય કિસ્સા સાંભળતા હશો કે કોઈ ખીજવાયું, બે શબ્દ કહ્યા, પિયર ન જવા દીધા એટલે આપઘાત કરી લીધો. નાની નાની વાતમાં આજે મનુષ્યની મન નાજુક થઈ ગયા છે, તાકાતવાળા નથી. ચિત્રમાં બતાવ્યું છે કે એક પથ્થરમાંથી મૂર્તિ ક્યારે બની શકે છે, કેટલા હથોડા વાગે છે, કેટલી છીણીથી એને કોતરવામાં આવે છે, ત્યારે એક પથ્થરમાંથી એ પૂજનીય મૂર્તિ બની જાય છે. આપણે પણ મહાન બનવું હોય તો જીવનમાં સહન કરવું પડે છે. એક વૃક્ષને પથ્થર મારીએ છીએ છતાં એ આપણને શું આપે છે? પથ્થર આપે, ફળ આપે છે. તમે ગાય ભેંસને મારો છો, હાંકો છો, છતાં એ આપણું કામ કરે છે. પ્રકૃતિમાં, પશુમાં પણ આ ગુણ છે કે કોઈ ગમે તેવો વ્યવહાર કરે આપણે એની સાથે સારો વ્યવહાર કરવાનો છે. તો સહનશીલતા પણ ખૂબ જરૂરી છે. ચોથી વસ્તુ કે જીવનમાં ક્યારેક માન મળે, ક્યારેક અપમાન મળે છે, ક્યારેક નિંદા થાય, ક્યારેક આપણી મહિમા થાય, ક્યારેક પ્રાપ્તિ થાય, ક્યારેક નુકસાન થાય, જય થાય, પરાજય થાય, જીવનમાં અનેક પરિસ્થિતિ આવે છે. અને એમાં પણ આજે ખેતીવાડીમાં જે જોડાયેલા છે એની સામે પ્રકૃતિ તરફથી પણ કેટલી પરીક્ષા આવતી હોય છે. પણ આવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાને સ્થિત પ્રજ્ઞ રાખવાનું છે. સુખ દુઃખ, માન અપમાન, લાભ હાનિમાં પોતાની સમાન સ્થિતિ રાખીએ એ સ્થિત પ્રજ્ઞના ગુણને ધારણ કરવાનું છે. જે મોટર ગાડીમાં જે સીટ ઉપર આપણે બેસીએ છીએ એની નીચે સ્પ્રિંગ લાગેલી હોય છે, જે સ્પ્રિંગને કારણે ગમે તેટલા રસ્તામાં ખાડા, ઊંચા નીચા રસ્તા આવે છતાં એ સ્પ્રિંગને કારણે આપણે ગાદી પર આરામથી બેસી શકીએ છીએ, એમ જીવનની અંદર પણ ઊંચી નીચી પરિસ્થિતિઓ આવે પણ પોતાની પ્રજ્ઞાને, પોતાના વિવેકને સમાન રાખીએ તો સ્થિરતાથી આપણે જીવી શકીશું. એકબીજા સાથે એડજસ્ટ થવાની શક્તિ. આ ચિત્રમાં બતાવ્યું છે કે દેડકામાં એવો ગુણ હોય છે કે એને પાણીમાં આપણે મૂકીએ અને પાણી ગરમ કરતા જઈએ તો પાણીનું ટેમ્પરેચર વધે એમ એ દેડકો પોતાના શરીરનું ટેમ્પરેચર પણ વધારતો જાય અને એ એડજસ્ટ કરતો હોય છે. એમ આજે આપણું જીવન સરળ નથી રહ્યું. ભલે ગમે તેટલી સુખ સુવિધાના સાધનો વધ્યા છે, છતાં જીવન જટિલ બનતું જાય છે. આજે દરેક બાબતમાં આપણને ચિંતા કરવી પડે છે, ટેન્શન રહે છે. પહેલાના બુઝર્ગોને તમે પૂછો, એમણે ટેન્શન શબ્દ એ નહોતો સાંભળ્યો. આજે ડિપ્રેશન કોમન બીમારી થઈ ગઈ છે. વ્યક્તિ વાત વાતમાં હતાશ થઈ જાય, જીવનથી હિંમત હારી જાય છે, એની માનસિક અસર આવી જાય છે, કારણ કે આત્માઓ કમજોર થઈ ગઈ છે. તો આ એડજસ્ટ કરવાની શક્તિ જરૂરી છે. દરેકને એમ થાય કે મને જે મળ્યું છે એના કરતા પેલાને સરસ મળ્યું છે. ભાઈને એમ થાય કે પેલાની પત્ની બહુ સારી છે, મારી બરોબર નથી. બેનને એમ થાય કે જો પેલીનો વર કેટલો સારો છે, આ મારો બરોબર નથી. એટલે જે છે એનાથી આપણે સંતુષ્ટ નથી, જે નથી એને પોતાનું બનાવવા ઈચ્છીએ છીએ. હવે પેલી બેનને જો તમે પૂછો, જેને માટે તમે એમ કહો છો કે એ બેનનો વર બહુ સારો છે, આ અમારા ઘરવાળા બરોબર નથી, પણ એ બેનને જો તમે પૂછો તો કહેશે, ભાઈ તને શું ખબર, હું જ જાણું એમને કેવા છે. મનની અંદર એમ થાય કે ભાઈ આ જન્મમાં મળ્યા તો મળ્યા, પણ હવે ફરી ના મળે. કારણ કે એકબીજા સાથે સુમેળ નથી કરી શકતા. ભારતના નર અને નારીની એ મહિમા છે કે એ લોકો જેની સાથે જીવન જોડે એ જીવનભર નિભાવે છે, એ ભારતની વિશેષતા છે. અમેરિકા હું ગઈ હતી તો ત્યાં મને કહ્યું કે અહીંયા ત્રણ વસ્તુનો કોઈ ભરોસો નહીં. એ લોકો કહે કે વર્ક એટલે કામકાજ, ક્યારે તમારી નોકરી છૂટી જાય અને એ કંપની વાળા એમ કહી દે કે ભાઈ થેન્ક યુ, કાલથી હવે તમારી મદદની જરૂર નથી, કારણ કે ત્યાં પ્રાઇવેટાઇઝેશન છે, ગમે ત્યારે ગમે તેને કાઢી મૂકવામાં આવે. બીજી વસ્તુ એમણે કીધું કે વેધર વાતાવરણનો કોઈ ભરોસો નહીં, ક્યારે બરફ પડવા માંડે અને ક્યારે વરસાદ આવવા માંડે, અચાનક વેધર ચેન્જ થઈ જાય. અને ત્રીજી વસ્તુ વિમેન, કે તમારી પત્ની ક્યારે તમને છોડીને જતી રહે વિદેશમાં, કે એનો કોઈ ભરોસો નહીં. ભારત દેશની એ મહિમા છે કે અહીંયા જેની સાથે સંબંધ જોડીએ છીએ એની સાથે આપણે જીવનભર નિભાવતા હોઈએ છીએ. પણ આજે એકબીજા સાથે એડજસ્ટ થવાની, સુમેળ સાધવાની શક્તિ નથી રહી, એટલે સંબંધ તૂટતા જાય છે, પરિવાર તૂટતા જાય છે. તો આપણે સમજવું જોઈએ કે આ વિશ્વ નાટકમાં દરેક આત્મા જુદી જુદી છે, દરેક આત્માનો સ્વભાવ સંસ્કાર અલગ અલગ છે, એક ન મળે બીજા. દુનિયામાં કરોડો મનુષ્ય છે, બધાની અકલ પણ અલગ અલગ છે અને આ શકલ પણ અલગ અલગ છે. દરેકની ફિંગર પ્રિન્ટ અલગ અલગ છે. બે વ્યક્તિની ફિંગર પ્રિન્ટ, આંગળીની છાપ પણ એક સરખી નથી. એટલી આ વિશ્વ નાટકની વિવિધતા છે. એટલે જ્યાં પણ જઈશું, જેની સાથે પણ હોઈશું, એડજસ્ટ તો કરવાનું જ છે. એટલા માટે કર્મના હિસાબે જે આપણને મળ્યા છે એ સારા જ છે. પહેલા દિલથી એને સ્વીકારીએ કે મારા જે બાળકો છે, પત્ની છે, પતિ છે, કે જે પણ મા બાપ ભાઈ બહેન આપણને મળ્યા છે એ સારા જ છે, મહાન છે, એ સ્વીકારીએ. તો આપણામાં એકબીજા સાથે મળીને ચાલવાની શક્તિ આવશે. તમારી જેમ જ એક કંપનીના ભાઈ બહેનો અહીંયા આવેલા, એ કંપની વાળાઓએ સર્વે કરીને અમને કહ્યું કે ભારતની એક વ્યક્તિમાં 3 જાપાનીઝ કામ કરે એટલી શક્તિ છે, પણ 2 ભારતીય મળે છે ત્યારે માત્ર 1 જેપનીઝ જેટલું જ કામ કરી શકે છે, અને 3 ભારતીય મળે તો કામ જ નથી થતું. કારણ કે આપણે એકબીજાના પગ ખેંચવા માંડીએ છીએ અને એકબીજાને પાડવાની કોશિશ કરતા હોઈએ છીએ. આપણે એકબીજાના ગુણ વિશેષતા નથી જોઈ શકતા. એટલે સુમેળ, દરેક સાથે એડજસ્ટ કરવાની શક્તિ ધારણ કરવાની જરૂર છે. ગુણ ગ્રહણ કરવાની યોગ્યતા આ ચિત્રમાં બતાવ્યું છે કે કોઈ વ્યક્તિ, જેમ એક મધમાખી ફૂલમાંથી રસ ચૂસીને કેટલું મીઠું મધ તૈયાર કરે છે, એમ દરેક વ્યક્તિની વિશેષતાને જોવાની છે, ગુણને જોવાના છે અને પોતાનામાં ગુણોને ભેગા કરવાના છે. પરંતુ મોટે ભાગે આપણે દરેકના અવગુણ જોતા હોઈએ છીએ. આપસમાં મળીએ તો આપણી ચર્ચાનો વિષય જ એ હોય છે કે ફલાણા આવા છે, ફલાણા આવા છે, આની વહુ આવી, આનો દીકરો આવો, આના ઘરમાં આમ, આના ઘરમાં આમ. એકબીજાના અવગુણોનું ચિંતન આપણે કરતા હોઈએ છીએ. આપણામાં ગુણ ગ્રહણ કરવાની તાકાત નથી. તમે જે ગાય ભેંસને પાળો છો, ઘાસ ખાઈને દૂધ બનાવવાની શક્તિ એનામાં છે? જે છોડવા આપણે વાવીએ છીએ, ઝાડને, છોડવાઓને આપણે કેવું વાસ મારે એવું ખાતર નાખતા હોઈએ છીએ, કેવું છાણ ને કેવું ખાતર આપણે નાખીએ છીએ, પણ એવા ગંદા ખાતરમાંથી પણ રસકસ ખેંચીને કેટલા સુંદર ફૂલ, કેટલા સુંદર શાકભાજી, અનાજ અને રસદાર મીઠા ફળ આપવાની શક્તિ પ્રકૃતિમાં છે. કે તમે નાખો છો કેવું સડેલું ગંદુ ખાતર અને એ કેટલા મીઠા મધુર ફળ આપે છે. અને આપણે મનુષ્ય હોવા છતાં આપણામાં એ વિવેક નથી કે આપણે દરેકમાંથી એના ગુણ ગ્રહણ કરીએ. આપણે એકબીજાના અવગુણોની ચર્ચા કરતા હોઈએ છીએ અને દરેકના અવગુણ જોતા 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 આખરે આપણે કોણ બની જઈએ છીએ? અવગુણોનો ઢગલો. એનો એક અવગુણ, એનો એક અવગુણ, એનો એક અવગુણ, એનો એક અવગુણ, પણ બધાના અવગુણ જોતા જોતા આપણે તો અવગુણના ઢગલા થઈ ગયા ને. આપણું મન તો ગંદકીનો ડબ્બો થઈ ગયો ને. તો ગુણ ગ્રહણ કરવાના છે. અહીંયા પતિ અને પત્ની કોઈ આવ્યા છે? પતિ પણ આવ્યા હોય ને પત્ની પણ આવી ઊભા થાવ. આવો, આ કાળા કોટવાળા ભાઈ આગળ આવો. એમના પત્ની પણ આવે. અહીંયા આવી જાય. અચ્છા, સાસુ અને વહુ આવે છે? કોઈ નથી? હા, સાસુમાં પણ આવ્યા હોય ને એમની વહુ પણ આવી હોય છે? કોઈ કોઈ નથી આવી? દેરાણી ને જેઠાણી આવ્યા છે? આવો, બંને આગળ આવો. બસ આ બે જણ આવે, બાકી બેસી જાય. હા, આવી જા. ભાભી અને નણંદ આવ્યા છે? આવો, ભાભી ને નણંદ આવી જા. બસ આ બે જણ આવે, તમે બે આવી જા. બે ભાઈઓ આવ્યા છે? બે ભાઈ, બે સગા ભાઈ આવ્યા છે આમાં કોઈ? નહીં. એક જ ડેરીમાં સાથે કામ કરતા હોય એવું કોઈ આવ્યું છે? હા, ડેરીના પ્રમુખ અને એના સભ્ય એવા કોઈ આવ્યું છે? હે, ના, મંડળીનો પ્રમુખ અને સભ્ય. અથવા એના મંત્રી અને મેમ્બર. આવો, એક ડેરીના મંત્રી અને એના મેમ્બર આવે. આ બે જણ આવો. અવાજ નહીં. હવે તમે તમારું નામ અને ગામ બતાવો. પકડો. અવાજ નહીં, અવાજ
નહીં. મારું નામ પટેલ કનુભાઈ બેચરભાઈ, ગામ સીકા, તાલુકો ધનસુરા, જિલ્લો સાબરકાંઠા.
બેનને આપો.
અને હું સીકા દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું.
બેન આપનું નામ બતાવો.
મારું નામ કાંતાબેન કનુભાઈ પટેલ, હું સિકા નીચું.
શું નામ કહ્યું?
કનુભાઈ.
કનુભાઈ કાંતાબેન. કનુભાઈ, કાંતાબેન ની વિશેષતા બતાવો. કયો સારો ગુણ છે?
સારો ગુણ,
એમની વિશેષતા બતાવો. વિશેષતા બતાવવાની
બેનની, મારા પત્નીની વિશેષતા એ છે કે જ્યારે પણ હું ઘેર આવું ત્યારે મારા ઇંતજારમાં જ હોય છે. બીજું કે કોઈ પણ જગાએ જાઉં ત્યારે મને કહેવામાં આવે, તમે જો હોવ કોઈ પણ જગાએ જાઓ તો મને કહીને જવાનું. એટલે એનો એમનો વિશ્વાસ મેં એ રીતે સંપાદન કર્યો છે. અને જ્યાં જ્યાં પણ જઈએ ત્યાં ત્યાં એ અમારી પાછળ જ હોય છે. મતલબ કે પૂછે છે કે ભાઈ તમે ક્યાં ગયા હતા, શું કરો છો. સંભાળ રાખે છે.
કેટલો સુંદર ગુણ છે બેનમાં કે બેન હંમેશા પોતાના પતિની સંભાળ રાખે છે. બેન ભાઈની વિશેષતા શું છે બતાવો ને, વિશેષતા બતાવો. ભાઈનામાં વિશેષતા છે કે નહીં એમનો ગુણ બતાવો. ના, ગુણ બતાવવાનું છે, અવગુણ થોડી બતાવવાનું છે, ગુણ બતાવવાનું.
મારા પતિના ગુણ સારા છે, હવે અમે બંને જોડે જ રહીએ છીએ.
પણ ગુણ કયો છે?
સારા ગુણ છે, સારા સંસ્કારી.
હા, એમ સારા ગુણ છે.
ભાઈનામાં ખૂબ સારા સંસ્કાર છે, કોઈ કળિયુગની અસર નથી ને. તમે બંને આ બજે, તમે આ બે દેરાણી જેઠાણી છે. નામ બોલો ને ગામ બોલો.
ઓમ શાંતિ. મારું નામ મધુબેન જશુભાઈ પટેલ, હાજીપુર, તાલુકો હિંમતનગર. અમે દેરાણી જેઠાણી છીએ, અમે બે બહેનોની જેમ રહીએ છીએ.
વાહ વાહ વાહ. બેનની વિશેષતા બતાવો.
કઈ દીધી બેન? એમ તેમ રહી.
હા, તમે એમની વિશેષતા બતાવી ને.
ઓમ શાંતિ. મારું નામ પેમિલાબેન શાંતિભાઈ પટેલ, ગામ હાજીપુર, જિલ્લો તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. અમે બંને દેરણ જેઠોની છીએ, બહુ સમથી રહીએ છીએ.
સરસ, બંને સંપતિ રહે છે, કોઈ ઝઘડો નથી ને. સરસ, તાળી પાડો ભાઈ. બંને પ્રેમથી રહે છે. અને આ બંને, આ નણંદ અને ભાભી.
ઓમ શાંતિ. હું, મારું નામ પટેલ હીરાબેન દેવચંદભાઈ, પૃથ્વીપુરા, ગામ પૃથ્વીપુરા, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા. હું અમારી મંડળીમાં વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવું છું. અને અમારે અમારા ગામમાં મારી ભાભી સાથે પણ સુખ દુઃખમાં ભાગીદાર બનીએ છીએ. અને મારો ગુણ એ એકબીજાના દુઃખમાં ભાગીદાર બનવું અને એકબીજાની સુખે સુખી ને દુઃખે દુઃખી એ રીતે અમે નંદભાઈ વર્તન કરીએ છીએ.
ઓમ શાંતિ.
મારું નામ કમલાબેન બેચરભાઈ, સાબરકાંઠા, અરે ઈડર તાલુકો, સાબરકાંઠા જિલ્લો. અમે નંદ પહોંચાઈ છીએ, પણ અમે કદી ફરતો નથી. અમે સારું રાખીએ છીએ અને મારામાં દુઃખી ભાગ કર્યો છે.
સરસ, બંને મળીને ચાલે છે, ખૂબ સરસ. બસ,
મારું નામ ગોસ્વામી કૈલાસપુરી, અમરપુરી, મુકામ રમોસ. હું રમોસ દૂધ મંડળીના સેક્રેટરી તરીકે છેલ્લા 7 વર્ષથી સેવા કરું છું. અને મારા ચેરમેન છે, હું 7 વર્ષમાં અત્યારે મને કુશળ અને ઉત્સાહી ચેરમેન બન્યા છે. મારી મંડળી પ્રગતિના પંથે છે. હું જ્યારે ભરતી થઈ ત્યારે 1400 લીટર દૂધ હતું, અત્યારે મારે 2200 લીટર દૂધ છે.
સરસ ભાઈ, એમના ચેરમેન થી એ સંતુષ્ટ છે કે બહુ ઉત્સાહી ચેરમેન મળ્યા. અને ભાઈની વિશેષતા બતાવો.
મારું નામ બાહુબજે પટેલ, ગામ રમોસ, તાલુકો ધનસુરા, જિલ્લો સાબરકાંઠા, જે ધનસુરા તાલુકાનું છેલ્લું ગામ છે. આમ 4 તાલુકાને બોર્ડર ઉપરનું મેસુ નદીને કિનારે આવેલું ગામ છે. મારે મંડળીના સેક્રેટરી જે સિનિયર માણસ છે જે પહેલાં અમારી સેવા સહકારી મંડળીમાં સહમંત્રી તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે અમારી મંડળીમાં જે સેક્રેટરી પોતે રાજીનામું આપીને છૂટા થયેલા, એમને 20 વર્ષ સુધી ફરજ બજાવી, ત્યાર પછી અમારે ઉત્સાહી અને કુશળ વહીવટના કારણે માણસની જરૂરિયાત ઊભી થતાં સેવા સહકારી મંડળીમાંથી અમે માગણી કરી અને જે ભાઈ સહમંત્રીમાં હતા, જે મારી સાથે ઉભેલા છે, તેમને અમે આજથી 7 વર્ષ પહેલાં દૂધ મંડળીમાં નિમણૂંક આપી. જે વહીવટના કુશળ છે, ઉત્સાહી છે, સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તેમના કામથી ગામને, અધિકારી વર્ગને કે અન્ય ગ્રાહકોને સંતોષ છે. આજુબાજુમાં અમારી મંડળીનું નામ રોશન થયેલ છે.
તો આપણે જ્યારે એકબીજાના ગુણ અને વિશેષતાઓને જોઈએ છીએ અને એ ગુણ અને વિશેષતાનું વર્ણન કરીએ છીએ, તો આપણને શું અનુભવ થતો હોય છે? કયો અનુભવ થાય છે? જ્યારે આપણે એકબીજાના ગુણ કહીએ છીએ ત્યારે આપણને ખુશી થતી હોય છે, હે ને? એકબીજા માટે પ્યાર ઉત્પન્ન થાય, એકબીજા માટે સન્માન ઉત્પન્ન થતું હોય છે, અને જ્યાં સ્નેહ અને સન્માન હોય ત્યાં સહયોગ અને એકતા આવે છે. એટલે એક મધુમાખીમાંથી પણ આપણે ગુણ લેવાનો છે કે આપણે દરેકમાંથી ગુણ ગ્રહણ કરીશું તો આપણા સંબંધ પણ સારા થશે. આપણ વાણી ઉપર આપણો સંયમ હોવો જોઈએ. બતાવ્યું છે કે આપકે મુખ સે બોલે ગયે દો શબ્દ ઇતિહાસ બન જાતે હૈ ઓર એક ગલત શબ્દ મહાભારત બન જાતા હૈ, ઇસલિયે તો લો ફિર બોલ, હે ને? ગમે તેવા શબ્દ આપણા મુખમાંથી ન નીકળવા જોઈએ. ઘણી વખત આપણે જોર જોરથી ઘાંટા પાડતા હોઈએ છીએ, બાળકોને પણ ગમે તેવા શબ્દ બોલતા હોઈએ છીએ, ગંદી ગાળ બોલતા હોઈએ છીએ, એકબીજાને દુઃખ લાગે એવા શબ્દ બોલતા હોઈએ છીએ. તો કુદરતે આપણને જે આ વાણી આપી છે એ અપશબ્દ બોલવા માટે આપી છે, ગાળ બોલવા માટે આપીશ? એકબીજાને દુઃખ આપવા માટે આપીશ? નહીં. માત્ર મનુષ્ય છે જે બોલી શકે છે, એટલે આપણે વાણીને વરદાની બનાવવાની છે. મોઢામાંથી શ્રાપ નથી કાઢવાના, પરંતુ આપણે એકબીજાને વરદાન આપવાના છે, દુઆ આપવાની છે, આશીર્વાદ આપવાના છે. તમે કોઈને કોઈ વસ્તુ ના આપી શકો, પૈસા ના આપી શકો, કપડાં ના આપી શકો, ખાવાનું ના આપી શકો, પણ સારા શબ્દ તો બોલી શકો ને? એમાં તો ગરીબ નથી ને? હા, બોલવાનું તો બધાને મળેલું છે ને? કે છે ને ભાઈ, એક ભિખારી ભીખ માંગવા ગયો તો પેલા એને ધુતકારીને કાઢી મૂક્યો. એને કીધું ગોળ છે? તે કે ના, જા આગળ જા, અહીંયા કેમ આવ્યો છે? કે ગોળ ના આપી શકો પણ ગોળ જેવું બોલી તો શકો ને? એટલે આપણી વાણી સુખદાયી હોવી જોઈએ, વરદાની હોવી જોઈએ. આપણે એવા શબ્દ બોલીએ કે સામેની આત્માને ઉમંગ આવે, ઉત્સાહ આવે, એનામાં હિંમત આવે, એનામાં આશા જાગે. કોઈ આપણા શબ્દો સાંભળીને દુઃખી થઈ જાય, હિંમત હારી જાય, ઉદાસ થઈ જાય, તો એ તો બહુ મોટું પાપ આપણને લાગે છે. એટલા માટે તોલો ફિર બોલ, સમજી વિચારીને આપણે બોલવાનું છે. ઘણા તો આખો દિવસ બોલ બોલ જ કરતા હોય છે. જેમ પેલું હોર્ન બગડી જાય તો વાગ્યા જ કરે, વાગ્યા જ કરે. એમ ઘણા આખો દિવસ એનું બડબડ કરવાનું ચાલુ જ હોય. જે દિવસે ઘરમાં ન હોય તેમ થાય કે હા આજે ફેક્ટરી બંધ છે, તો પોતાને ચેક કરો કે આપણે વધુ પડતું બોલતા તો નથી, બહુ ઊંચા અવાજથી તો બોલતા નથી, ગમે તેવા શબ્દો તો બોલતા નથી. વાણી ઉપર કંટ્રોલ હોવો જોઈએ. નેક્સ્ટ, આપણે હંમેશા બીજા તરફ આંગળી કરતા હોઈએ છીએ, એટલે કે અન્યની નિંદા કરતા હોઈએ છીએ, આલોચના કરતા હોઈએ છીએ. કોઈ આપણને પૂછે નહીં તો પણ આપણે કહીએ કે આ સાડી તમને સારી નથી લાગતી, પણ તમને કોણે કહ્યું, તમને કોણે પૂછ્યું, છતાં આપણે આપણી રાય આપતા જ રહેતા હોઈએ છીએ. બીજાની ટીકા કરવી, આલોચના કરવી, આપણે બીજા તરફ આંગળી ચીંધીએ છીએ, આ આવા છે, આ આવા છે, પેલાના ઘરમાં આમ છે. આપણે પોતાને નથી જોતા કે આપણે કેવા છીએ, આપણા ઘરમાં કેવા હાલચાલ છે. જ્યારે બીજાના અવગુણની વાત કરીએ છીએ તો આપણે ભૂલી જઈએ છીએ કે આપણામાં પણ તો અવગુણ છે. આપણે કોઈ સર્વગુણ સંપન્ન દેવતા તો નથી થઈ ગયા ને. કોઈનામાં કોઈ અવગુણ છે, કોઈનામાં કોઈ અવગુણ છે. મારામાં એક કમજોરી છે, બીજાનામાં બીજી છે. તો આપણે આલોચના નથી કરવાની, બીજા તરફ આંગળી નથી કરવાની. પોતાની જાતનું નિરીક્ષણ કરો, પોતાને સુધારો, પોતાને ઠીક કરો. આપણે મહાન બનીશું તો ઓટોમેટિક આપણને જોઈને બીજા પણ બનશે. આપણે બધાની ટીકા કરવામાં રહીશું તો આપણું કંઈ ઠેકાણું નહીં પડે. નેક્સ્ટ, આપકે બોલ કિતને હી મહાન હો, પરંતુ આપ અપને કર્મો કે દ્વારા હી પહેચાને જાયંગે. એટલે ઘણી વખત આપણે વાતો બહુ મોટી મોટી કરતા હોઈએ અને કામમાં કંઈ ઠેકાણું જ ન. ઘણાને બહુ મોટી મોટી વાતો કરવાની આદત હોય પણ કરવામાં પાછળ. એટલે તમે કંઈ બહુ મોટી વાતો કરો એટલે લોકો તમને મોટા નહીં સમજી લે, તમારા કર્મથી જ તમારી ઓળખાણ આવશે. એટલે પહેલા કરીને બતાવો, પછી ગુણ ગાઓ. માત્ર બોલબોલ નથી કરવાનું, આચરણમાં લાવીને બતાવવાનું. જીવનમાં આ એક નિશ્ચય આપણે રાખવાનો છે, સત્ય કી નાવ હિલેગી ડૂલેગી લેકિન ડૂબેગી નહીં. એટલે સચ્ચાઈ હોવી જોઈએ, સફાઈ હોવી જોઈએ, હેરાફેરી ભેળસેળ નહીં, જૂઠ પ્રપંચ નથી કરવાનો. ભલે આપણે સચ્ચાઈ વાળા બનીએ, આપણી સામે પેપર આવશે, જીવનમાં હલચલ આવશે, પણ આપણું જીવન ડૂબશે નહીં, કારણ કે આપણે સાચા છીએ. આપણા સાચા કર્મ આપણને પાર કરે છે. જે જૂઠ બોલે, હેરાફેરી કરે, એ પોતાના જૂઠથી પોતાને માટે ભય ઉત્પન્ન કરતા હોય છે. એક વખત જૂઠ બોલીને તમે છટકી શકશો, પણ એક જૂઠને કારણે 50 જૂઠ તમારે બોલવું પડે. આજે ને અને કાલે તમે પકડાઈ જ જશો. એટલા માટે સચ્ચાઈ, પોતાના કર્મમાં સચ્ચાઈ, પોતાના ધંધામાં સચ્ચાઈ, પોતાના વ્યવહારમાં સચ્ચાઈ, એ સાચા કર્મ જીવનને પાર કરે છે. સંસાર જૂઠનો થઈ ગયો છે, પરંતુ સત્ય સત્ય જ રહે છે. કોઈ ગમે તેટલું જૂઠું બોલે, એનાથી એ વાત અસત્ય નથી થઈ જતી. એટલા માટે સત્યનો માર્ગ અપનાવે, ભલે સાદગીથી રહીએ, સાદુ ખાઈએ, સાદુ પહેરીએ, પણ જૂઠ હેરાફેરીની કમાઈ આપણને સુખ નહીં આપે. નેક્સ્ટ, જીવનમાં સાહસ અને હિંમત રાખીએ. હિંમત હારી નથી જવા, જીવન છે એટલે પરિસ્થિતિ આવે, વિઘ્ન આવે, મુસીબતો આવે, સમસ્યાઓ આવે, પણ હિંમત હારવાની નથી, કારણ કે ભગવાન આપણા સાથી છે. હવે આપણે એકલા નથી, અત્યાર સુધી આપણે આપણી બળથી જીવતા હતા, પણ હવે સ્વયં પરમાત્મા આપણા સાથી છે. એટલે જો એની યાદમાં આપણે શ્રેષ્ઠ કર્મ કરીશું તો આપણામાં હિંમત રહેશે, આપણામાં સાહસ આવશે, આપણે દબાઈ નહીં જઈએ, આપણે તૂટી નહીં જઈએ, આગળ વધી શકીશું. તો આ બધા ગુણોનો વિકાસ જીવનમાં કરવો એ પણ જરૂરી છે. માત્ર 12 ટિપટોપ થઈને ફરીએ એટલું નહીં, પોતાના ચરિત્રને પણ આપણે સુંદર બનાવીએ, સારા સારા ગુણો આપણામાં વિકાસ કરીએ. બહેનો જો આ બાબતમાં જાગી જશે, ભાઈઓ જો આ બાબતમાં જાગી જશે, તો ઘરના મા બાપ કે વડીલો જો પોતાના આચરણમાં સારા ગુણો લાવશે, તો ઓટોમેટિક આપણા બાળકોમાં, આપણા સમાજની અંદર આવશે. આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે આજની પેઢી જેવી છે, આ યુવાનિયાઓ માનતા નથી, આજના છોકરાઓ આવા પાક્યા છે. હા, આપણે એમની ફરિયાદ કરતા હોઈએ છીએ, પણ એ એવા પાક્યા કોના દ્વારા? એ એવું શીખ્યા કોના દ્વારા? આપણને જોઈને. એ લોકો જુએ છે ઉઠતા બેસતા, આપણે એને જુએ છે કે આપણે કેવું બોલીએ છીએ. જો પતિ પત્ની, મા બાપ, એ લોકો જો એકબીજાનું માન ન રાખે, બાળકોની સામે જ પિતા માનું અપમાન કરે, તો એ બાળકો ક્યાંથી સન્માન રાખશે? એટલે જે ગૃહસ્થી ભાઈ બહેનો છે, એ લોકો જવાબદાર છે પોતાના ઘરને સ્વર્ગ બનાવવા માટે, પોતાના બાળકોમાં સારા સંસ્કાર રેડવા માટે. આ વસ્તુ આપણે જીવનમાં જાગૃતિ લાવવાની છે, આ એટેન્શન રાખવાનું છે, તો ઘર ઘરને સ્વર્ગ બનાવી શકાશે. ઓમ શાંતિ. બે મિનિટ શાંતિમાં બેસી, અને શાંતિથી બેસીને એટલે ચૂપ બેસવાનું નથી, પણ જે સાંભળ્યું એના ઉપર વિચાર કરો, પોતાનું નિરીક્ષણ કરો કે આપણું જીવન કેવું છે, આપણે કઈ રીતે જીવી રહ્યા છે, ક્યાં સુધાર કરવાની જરૂર છે. સ્વનિરીક્ષણ કરો. બે મિનિટ શાંતિમાં બેસી આત્મદર્શન કરો.